તારીખ 16/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 75 અને 76 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 69.
કરવો વસ્ત્ર ધારણ ન કરવો, સ્નાન ન કરવું, પૃથ્વી ઉપર સુવું, દંત મંજન ન કરવું, ઉભા થઈને આહાર લેવો, ઉભા ઉભા આહાર લેવો, અને એક વાર પૂજન કરવું, એક વાર આહાર. આ મુનિઓના 28 મૂળગુણ છે, અને 28 મૂળગુણોને સંપૂર્ણપણે પાળવાથી જ મુનિ પ્રસિદ્ધ થાય છે. કોઈ ગુણ પાળે, કોઈ ગુણ ન પાળે તો મુનિવ્રત આખું ચાલ્યું જાય છે. મને નશા કયો કે મુનિવ્રત કયો, નિષ્વ્રત તો રહીએ ને, શ્રાવક એ પ્રશ્ન નથી. એટલે તો હું ઘણો ઓછો ત્યાં તો, કેમ કે ત્યાં તો નિષ્વ્રતમાં શું છે કે એક પ્રતિમા ધારણ કરીએ પંચમગુણ સ્થાન વર્તે, બે પ્રતિમા ધારણ કરીએ પંચમગુણ સ્થાન વર્તે, પાંચ પ્રતિમા, છ પ્રતિમા ધારે કે પંચમગુણ સ્થાન વર્તે, દસ પ્રતિમા ધારે કે ગુણ સ્થાન વર્તે, અગિયાર પ્રતિમા ધારે કે પંચમગુણ સ્થાન વર્તે. તો જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્યાં પંચમગુણ સ્થાન છે. અને દશામાં એવું જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ દશા કરી કરી અઠ્યાવીસ મૂળગુણમાં આટલા મૂળગુણ હોય તો જગન્ય મુનિ દશા, આટલા વધારે હોય તો મધ્યમ મુનિ દશા, ને પૂરા હોય તો સંપૂર્ણ એમ છે. સંપૂર્ણ મુનિ મૂળ ગુણો પાળે છે ત્યારે મુનિવ્રત હોય છે. ચિદાનંદ સ્વભાવમાં ચમનારા છીએ, અમે આ સંસારના ભોગ ખાતર ઉતર્યા નથી. અમારો જન્મ છે એ કોઈ સંસારના ભોગ માટે નથી. સામાન્યપણે મનુષ્યને એવી ઈચ્છા રહે છે કે જેટલું બને એટલું આપણે આયુષ પૂરું થાય એ પહેલાં ભોગવાઈ જાય તો સારું, વિષયો છે એના ખાતર અમારો જન્મ જ નથી. અમારો જન્મ અમારું કલ્યાણ કરી લેવા માટે છે, અમારો મોક્ષ સાથે લેવા માટે અમારો જન્મ છે. આ સિવાય અમારે આ ભોગમાં હવે કોઈ કામ રહેતો નથી, કોઈ કામ નહીં માટે. અમે હવે અમારા આત્મ સ્વભાવમાં વળીએ છીએ. ઉત્કૃષ્ટ વૈરાગ છે મુનિ દશાની અંદર. એક વાક્ય તો એક જ લીધું છે કે અમે અમારા સંસાર, આ સંસારના ભોગ ખાતર ઉતર્યા નથી, પણ એમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે. વૈરાગને તો વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી ગણવામાં આવ્યા છે. પદ્મ બ્રહ્મધારી દેવ નિયમસાર ની અંદર એવા શબ્દો એવા છે મુનિરાજ કે વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી છે, ઉત્કૃષ્ટ વૈરાગ છે. માસ માસ ખમણના ઉપવાસ હોય, 6 મહિનાના ઉપવાસ હોય, આહાર લેવા માટે નગરમાં આવવાનો વિકલ્પ વારંવાર થાય એટલે નગરમાં આવે, 46 દોષ રહીત આહારનો યોગ ન જોડે, વૈરાગથી જાય છે, સ્વરૂપમાં સમાય જાય છે, વૈરાગ થઈ જાય છે. એટલે દ્વેષ નથી થતો, સામ્ય ભાવે સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે કે અરે અણારે એવા આત્માને આહાર ક્યાં મળે છે, આખરમાં તો એને આહાર ક્યાં મળે છે. આત્મા તો અણાહાર સ્વરૂપ છે, એને કોઈ આહાર બહાર હોતો જ નથી. વિકલ્પ છે એ એ શાંત થતો નથી, તો એ તીવ્ર પુરુષાર્થ છે થાય છે, અને વિકલ્પ શાંત થઈ જાય છે. તીવ્ર પુરુષાર્થ ઉત્પન્ન થઈને વિકલ્પ શાંત થઈ જાય છે, પછી વિકલ્પ ઉત્પન્ન નથી થતો, તરત થઈ જાય. બીજે દિવસે થાય કે પછી ગમે એના દિવસે થાય. ઋષભદેવ ભગવાન ને 6 માસના ઉપવાસ પછી બીજા 6 મહિને વિકલ્પ થતો. કેટલો પુરુષાર્થ! આહાર નો વિકલ્પ બીજા છે, ત્યાં સુધી જ્ઞાન ધ્યાન મસ્ત છે. અમે હવે અમારા આત્મ સ્વભાવમાં મળીએ છીએ, અમારા આત્મ સ્વરૂપમાં હવે અમે લીન થઈએ છીએ, વળીએ છીએ એટલે લીન થઈએ છીએ. અને આત્મ સ્વભાવમાં લીન થઈને જ અમારે રહેવું છે. હવે અમારે સ્વરૂપમાં ઠરવાના ટાણા આવ્યા છે. આજે મારી દશા આવી છે, સ્વરૂપમાં સંપૂર્ણપણે ઠરી જવા માટેનો વખત છે. બીજો કોઈ વિકલ્પ નથી. વિકલ્પ ઉઠે તો 28 મૂળ ગુણ બસ તે પણ સ્વરૂપમાં ઝૂલતા ઝૂલતા સ્વરૂપમાં લીન થતા થતા એ મુખ્ય છે. ખરેખર તો નિરાજની ભક્તિ કરે છે, નિર્ગ્રંથ ભાવલિંગી સંત પોતાના ગુરુ છે, ગુરુની ભક્તિ છે. આપણા માટે આ ગુરુ છે, ગુરુ ગુરુ ભક્તિ કરે છે. પણ શું કરવા કરે છે કે પોતાને એવું થવે છે, માટે કરવું, એ દ્વારા પોતાને એ થવાની ભાવના વ્યક્ત કરે છે. ભક્તિમાં પોતાની ભાવના છે, મારે આવા થવું છે. ભગવાનની ભક્તિમાં પણ એ જ ભાવના છે કે મારે આવા થવું છે. એવા એમના ગુણો છે, ગુણાનુવાદને ભક્તિ કહી છે. અને એ ભક્તિમાં મુખ્યપણે પોતે એવા થવું છે એ ભાવના વર્તે છે. ભક્તિ એક બીજા અર્થમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, એનું નામ ભક્તિ. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, એનું નામ ભક્તિ. પછી તો ખાલી આડંબર રહ્યો. અવાજ અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બહારના એ દેખાવ રહી ગયો. ભક્તિનો આત્મા ચાલ્યો ગયો. જો ભાવના ન હોય તો ભક્તિનો આત્મા ખલાસ થઈ ગયો, ભક્તિનો આત્મા ચાલ્યો ગયો. એટલે એમ કે છે કે હવે અમારે સ્વરૂપમાં ઠરવાના ટાણા આવ્યા છે. વેપારીને તક આવે અને શક્તિ બહારનો વેપાર કરવાનો અભિપ્રાય વર્તે, કેવો અભિપ્રાય હોય? શક્તિ બહારનો વેપાર કરે જેથી પોતાની ગુંજાશ હોય એનાથી વધારે વેપાર કરે. કેમ કે આ અમારે કમાવાનું ટાણું આવ્યું એમ ગણે છે કે આ ટાણે હવે કમાઈ લેવા જેવું છે. મુનિરાજ કહે છે કે આ ટાણે હવે જેટલું આત્મશુદ્ધિ થાય એટલી કરી લેવા જેવી છે. કોઈ વિકલ્પ નથી, કોઈ જગતના કાર્યને સાથે સંબંધ નથી. અંતર બાહ્ય અસંગ દશા જેને કહીએ, અંતર બાહ્ય અસંગ દશા. એને અંતર્વ્રત કહ્યું છે. જે સ્વરૂપ સ્થિરતા ચિદાનંદ સ્વભાવમાં ઝૂલે છે એને અંતર્વ્રત કહ્યું છે. અને 12ના 28 મૂળ ગુણોને મુનિવ્રત જે કહ્યું એ બાહ્ય મુનિવ્રત કહ્યું છે. બાહ્ય મુનિવ્રત અને અંતર મુનિવ્રત, અંતરમાં સ્વરૂપ સાથે વિચળાઈ જાય છે એને વ્રત કહે છે. અને બહારમાં જે સંયમ ઉત્પન્ન થાય છે 28 મૂળ ગુણને લઈને એને બાહ્ય મુનિવ્રત કહેવામાં આવે છે. અંતરના આનંદ કંદ સ્વભાવની શ્રદ્ધા સહિત શરત છે, સમ્યક દર્શન વગેરે નહીં, એક બાહ્ય વ્રત નહીં. અંતરના આનંદ કંદ સ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા જાગ્યા, તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી. હવે અમારી જે આ મોક્ષ માર્ગની શ્રેણી ઉત્પન્ન થઈ છે એમાં હવે ભંગ નહીં પડે, પંચમ કાળને ભૂલી જાય છે. શ્રીમદજી નકાર કરતા હતા, અમને દર્શન એમાંથી વિચાર કરવા જેવું છે. આગળમાંથી કોઈ વાત કરી, મારી એવી વાત કરી, પૂર્ણ થઈ જવાય, પૂર્ણ થવું પણ અત્યારે આગમમાં એમ લેખક છે કે આ કાળમાં આ અત્યારે કોઈ મોક્ષ થતો નથી, અત્યારે મોક્ષ થતો નથી એવું લેખું છે, લેખું છે આ ક્ષેત્ર માટે. સમજો છે કે આ ક્ષેત્રમાં મારે કેટલું રહેવું, અને હું ક્યાં આ ક્ષેત્ર પૂરતો જ છું કે આ ભાવ પૂરતો જ છું, તો શાશ્વત છું. કદાચ જૈન આગમમાં લેખન હોય આ ક્ષેત્ર માટે લેખન છે કે અત્યારે મોક્ષ છે, જાય છે, ગણાય જાય છે, આવી દેમાંથી જાય છે, આ ક્ષેત્ર થી મોક્ષ નહીં. વસ્તુ સ્થિતિ નહોતી તો એક ભાવ રહી ગયો, વધારે નહીં. જેની મારી વચ્ચે દેવનો ભાવ આવે છે, બાકી તો એમને આ ક્ષેત્રે જન્મીને પર્યાપ્ત કામ કરી લેવું કહેવાય, બીજો ભાવ નહીં એટલે પૂરું કામ કર્યું કહેવાય. આમ ઉત્કૃષ્ટ દશા મુનિ દશા છે આ ક્ષેત્રમાં, કેવળ જ્ઞાનની દશા આ ક્ષેત્રે અત્યારે નથી પ્રદર્શતી. ઉત્કૃષ્ટ દશા મુનિ દશા છે, લગભગ અત્યારે જે કોઈ મુનિ થાય એ લગભગ એક આવતા રહી દો હોય, એકાદ બહુ જ બાકી એને વધારે બહુ રહી છે. એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ અહીંયા પુરુષાર્થ થયો, અને કોઈ એ પહેલા પણ એક અવતારી થઈ જાય એ એવા હોય કે મુનિ દશામાં આવતા જેને વાર ન લાગે એવા હોય, એવું આરાધનાનો જોર હોય. ના, એવું કઈ નથી. પંચમ કાળમાં ગમે ત્યારે સંભવિત છે કે કોઈ થાય, નિષેધ નથી. છેલ્લા 200-400 વર્ષથી કોઈ ભાવલિંગ દેખાતા નથી, કાળ એનો આવતો જાય છે, પણ છતાં પંચમ કાળમાં ચઢ ઉતર થયા જ કરે. ગુરુદેવ આ વખતે એક અધ્યાત્મનો દ્રષ્ટિ આવી, કેટલાક સમય દ્રષ્ટિ અધ્યાત્મ એમ થાય, કોઈ કાળે ન મળે એવી પરિસ્થિતિ. એવો કાળ ખાલી જાય કે કોઈ સંગીત દ્રષ્ટિએ ન દેખાય, મની તો ન દેખાય સંગીત દ્રષ્ટિ. એની દશા નથી રોકાતી. જેમ ઋષભદેવ ભગવાન વખતે કોઈ આહારદાનની પ્રક્રિયા જ નહોતા જાણતા, મનુષ્યોમાં કોઈને મુનિને આહારદાન કેમ દેવું એની વિધિ નહોતી આવડતી. અવિધિય મુનિ આહાર લીએ નહીં, એમની સાથે દીક્ષા લેનારા કેટલાય રાજાઓ પોતે ભાવલિંગ દશામાં હતા ને ખબર હતી કે કોઈને ખબર નથી એને આહાર કેમ દેવો એ ખબર નથી કોઈને, છતાં વિકલ્પ થયેલો કામ કુદરત શું કરે છે જોતા હતા, પોતે કરે નહીં કરાવે અનુમોદન દે નહીં. મને પણ ટકશે કે નહીં ટકે હવે કોઈને ખબર નથી માટે છોડી ગયો, એ પ્રશ્ન નથી, એ તો અંદરના જોરમાંથી આવે છે. સમુદ્ર મધદરિયેથી મધ્યબિંદુથી ઉછળે છે, એને કોણ રોકે, એની ભરતીને કોણ રોકે. બહારના ગુરુક્ષેત્ર કાળમાં એના મારી ગયા, અંદરથી ઉછાળો થાય છે, એને કોઈ રોકશે. ફેરફાર કરવો એ કોઈનો અધિકાર નથી, કોઈનો અધિકાર નથી. ગમે તે કોઈ વ્યક્તિ હોય, કોઈનો અધિકાર નથી. સીધું ગ્રહિત મીઠા દુઃખો થાય, શું થાય? સીધું જ ગ્રહિત મીઠ્યા લોકો થાય, બીજું કઈ ન થાય. મહારાજ કહે છે કે અમારે તો હવે સ્વરૂપમાં ઠરવાના ઠાણા આવ્યા છે, બસ ઠરી જવું છે, બહાર જ નીકળવું નથી. યોગને બહાર નીકળવામાં પોતે સંમત થતા નથી. અંતરના આનંદ કંદ સ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા જાય તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી. એવું જોર વર્તે છે કે હવે આમાં ભંગ નહીં પડે, બસ આ અમારું આરાધન છે, પૂર્ણતા સુધી આગળ વધી જશે, ભંગ નહીં પડે. અનંતા તીર્થમ કરો, જે પંથે વિચર્યા તે જ પંથના અમે ચાલનારા છીએ. જે પંથે અનંતા તીર્થંકરો વિચર્યા છે, જે માર્ગે વિચર્યા છે, એ જ પંથને એ જ માર્ગે અમે ચાલશું. ભવભ્રમણનો ભય તો મોક્ષોને હોય છે, એ અપરાધ ન કરે. જેને માર્ગમાં ફેરફાર કરવાનો મોક્ષ અપરાધ ન કરે. દ્રષ્ટિ તો કરે છે ને, તો સમ્યક દર્શન ન રહે, ગ્રહિત મીઠા થાય. ગુણી દર્શનમાં તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે ફેરફાર કરવો. મોક્ષો ફેરફાર કરે તો મોક્ષો ને ગ્રહિત મીઠ્યા થાય, અગ્રહિત માંથી ગ્રહિત માં ચાલ્યો જાય, મીઠ્યાત્મા ને મીઠ્યાત્મા તીવ્ર મીઠ્યાની દશામાં આવી જાય, એવી પરિસ્થિતિ. જે પંથે અનંતા તીર્થમ કરો વિચર્યા તે જ પંથના અમે ચાલનારા છીએ. અમે તો એ પંથે ચાલશું, બીજું કોઈ ફેરફાર કરવાનું સ્વપ્ને પણ કોઈ વિચારે નહીં. જાણી જોઈને તો ન કરે, પણ સ્વપ્ને પણ એ વિચાર ના કે આમાં કોઈ ફેરફાર કરવાનો હોય શકે. દર્શન છે એની પાછળ એટલું રહસ્ય છે કે દર્શકો બંધ કરવા માટે બહુ સહેલો ઉપાય કયો કે જેમાં ભૂલ થવાની સંભાવના ઓછી હોય એવો સહેલો ઉપાય કયો કે સત્પુરુષના ચરણમાં જાવ તે સત્પુરુષના ચરણમાં રહેવું તે સૌથી સહેલો ઉપાય દર્શકો બંધ કરવાનો. બીજા પણ ઉપાય છે તત્વજ્ઞાનનો અભ્યાસ વગેરે દેવગુરુશાસ્ત્ર પેટીને અર્પણતા વગેરે અનેક પ્રકારનો પણ આ સૌ સહેલો ઉપાય છે. ઓલામાં ક્યાંક ગોથું ખાય કોઈ વખત કોઈ દેવના પ્રોબ્લેમમાં ગોથું ખાય તો કોઈ ગુરુના પ્રોબ્લેમમાં તો કોઈ શાસ્ત્રના સિદ્ધાંતમાં ક્યાંક ગોથું ખાય પણ સત્પુરુષના ચરણમાં નક્કી કર્યું એને બહુ સહેલાઈથી દર્શન થાય છે એવું જાણીને એ વાત ઉપર એમણે વધારે પ્રકાશ પાડ્યો અને એ વાત એમણે અનેક જગ્યાએ જુદા જુદા દૃષ્ટિકોણથી સ્પષ્ટ કરી જુદા જુદા પાક પડકેથી સ્પષ્ટ કરી. મુખ્યપણે તો બહુમાનની વાત છે એ ચરણ સેવા કરવી એટલું સેવા કરે અને ભક્તિ ન હોય તો થાય પૂજારી રોજ પ્રક્ષાલન કરે એમ થાય કે આ બધા વાણિયા રોજ આવી આવી પગે લાગે છે તો પથ્થરની મૂર્તિ છે આમાં જ કાંઈ નથી એને ભક્તિ ન હોય તો એને સેવા તો કરવો જ કરે છે. મુખ્ય વાત તો બહુમાનની છે ઓળખીને બહુમાન કરે તો પામી જાય પણ ન ઓળખે તો ઓળખવાના અભિપ્રાયથી જે ઓગ સંજ્ઞામાં પણ નક્કી કરે કે મારે ઓળખવાના અભિપ્રાયથી બહુમાન કરવું છે તો ઓળખવાનો એને અવસર આવે. હા બહુમાન કરવું છે એ છે એને અવસર છે. બાકી સેવાની જ્ઞાનીને અપેક્ષા નથી ને અપેક્ષા હોય તો જ્ઞાની ન હોય જ્ઞાનીને કોઈની સેવાની અપેક્ષા હોય તો તે જ્ઞાની ન હોય અને જ્ઞાનીને સેવાની અપેક્ષા હોતી જ નથી. એ તો બધું તુચ્છ જાણે છે બહારને કોઈ અનુકૂળતા કરે તો બધી તુચ્છ વસ્તુ છે તો ગમે તે દરેક ક્ષેત્ર કાળમાં સાધનારા છે સાધકો તો પ્રતિકૂળતામાં વિશેષપણે આત્મસાધન કરનારા પુરુષાર્થી જીવો છે એટલે એને બાહ્ય અનુકૂળતા પ્રતિકૂળતામાં એને કંઈ લેવા દેવા એના પ્રત્યે બહુમાન છે અને એ બહુમાન હતા એમના બોધ એમના વચનો એને અંગીકાર કરવાની વૃત્તિ રહી છે એનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ આવતી નથી. વિશેષતા એ થાય છે જો બહુમાન ન હોય તો ક્યારેક ઉલ્લંઘન કરે ક્યારેક માને કોઈ સર્વથા ન માને કોઈ ક્યારેક માને કોઈ ક્યારેક સર્વાર્પણ બુદ્ધિએ સત્પુરુષનું બહુમાન હોય તો એને ક્યારે પણ દોષ ન થાય ન થાય એ પરિસ્થિતિ આવે છે. તમામ આધાર પર શાસ્ત્ર જ્ઞાન કર્યા પછી શુષ્કતા નહીં થવાનું કારણ એ છે, લુખાશ નહીં આવવાનું કારણ ભાવના જ છે. જો ભાવના ન હોય તો લુખાશ અને શુષ્કતા આવ્યા વિના રહીએ નહીં. સ્વાધ્યાય કરે તો એને ભાવના વધે, એકબીજાના પૂરક થઈ પડે. તત્વજ્ઞાન નો અભ્યાસ ભાવના વધારે, ભાવના એના જ્ઞાનને નિર્મળ કરે. અભ્યાસ કરતા તત્વજ્ઞાન વધારે, નિર્મળ જ્ઞાનથી સમજે એવી પરિસ્થિતિ ઊભી કરે. એમ ખરેખર તો એકબીજાને પૂરક તત્વો છે. પણ તત્વનો ઓછો અભ્યાસ હશે તો ચાલશે, ભાવના ઓછી હશે તો નહીં ચાલે. હવે વન વે ટ્રાફિક કેવી રીતે છે કે કોઈ જીવ અભણ છે, વૃદ્ધાવસ્થા છે, કાને સાંભળી શકે નહીં, આંખે વાંચી શકે નહીં, શરીરના અવયવો કામ કરી શકે નહીં, મુસાફરી કરવી, યાત્રા કરવી, જાવમાં ગાવા ગમન આગમન કરવું, ભાવના હોય તો તરી જાય. સૂક્ષ્મના સાધનોમાં સાંભળી શકે નહીં, વાંચી શકે નહીં, અભ્યાસ કરવામાં શાસ્ત્રનો અભ્યાસ તો પરાવલંબી છે તો એ પામી શકે. અને ભાવના વગરનો અગિયારમ નવ પૂર્વ ભણે ખાલી જાય એમ મનમે ટ્રાફિક છે. પાછું એ તો એક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એના દ્રષ્ટાંત લીધા. આપણા માટે આપણે વિચારવું હોય તો ભાવના સહિત તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવો. જો કે શ્રીમદજી તો એમ જ કહે છે કે જે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતના ગહન શાસ્ત્રો છે એ સત્પુરુષની આજ્ઞા એ જ, સત્પુરુષના ચરણમાં રહીને, સત્પુરુષના સાનિધ્યમાં રહીને, એની આજ્ઞા લઈને વાંચવાની, સીધા વાંચવાની. ને એમના કાળમાં એવું જ હતું, જે મોક્ષો એમના પરિચયમાં આવ્યા એ જો કોઈ શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ આવે, વિચાર આવે તો એ પૂછાવે. અમારે પ્રભુ આ વાંચવું કે ન વાંચવું, આપને આજ્ઞા હોય તો વાંચીએ, નહીં તો નહીં વાંચીએ, આજ્ઞા લેતા. સ્વભાવભાઈની તો વાત જ જુદી હતી. એ તો એમ કહેતા કે મારો તો શ્વાસોશ્વાસ ઓટોમેટિક ચાલતો હોય તો ભલે ચાલે, બાકી સત્પુરુષની આજ્ઞા વિના એક કામ મારે નથી કરવું. શ્વાસોશ્વાસ સિવાયના બધા કાર્યો મારે એમની આજ્ઞાએ કરવા છે. એટલી બધી ભક્તિ હતી. ક્ષેત્રથી સાથે નહોતા રહેતા, ક્ષેત્રથી જુદા રહેતા હતા અને સહવાસ બહુ ઓછો રહ્યો છે. શ્રીમદજીના 23મા વર્ષમાં એ પરિચયમાં આવ્યા છે, પત્ર વ્યવહાર શરૂ થયો છે એમના 23મા વર્ષમાં, 22મા વર્ષે નહીં. અને શ્રીમદજીના 29 વર્ષના આયુષ્ય પોતે દેહ છોડ્યો છે. હજી શ્રીમદજીને 5 વર્ષ બાકી છે, પોતે મોટી ઉંમરના હતા અને આયુષ્ય પૂરું થવાનું. 23, 24, 25, 26, 27, 28, 29 6 વર્ષમાં એમનો સાનિધ્ય રહ્યું છે. કામ કરી ગયા પથારી વર્ષ અંદરની તાકાત જુઓ તો છેલ્લે દિવસે તો આ 15 મિનિટ પહેલા અંબાલાલભાઈને કહે છે વાત કરાવ, સાવત છું બરાબર, મારા આત્મામાં હું બરાબર જાગૃત છું, કોઈ તત્વની વાત મને સંભળાવવાની જરૂર નથી, ના પાડી દીધી. ધર્મ સંભળાવે ને 24 કલાકથી તો ખ્યાલ આવી ગયો તો હવે ગમે તે ક્ષણે દેહ છૂટી જશે. બરાબર જાગૃત છું, પૂરેપૂરો જાગૃત છું, મને કાંઈ બોલાવવાની જરૂર નથી. વિક્ષેપ પડે છે મારું જે સ્વરૂપ પ્રત્યેનું વિશેષ વલણ છે એમાં મને વિક્ષેપ પડે છે, વાત નહીં કરાવતા મને. એવો પુરુષાર્થ શરીર આવશે થઈ જતું, બે છૂટવાને કલ મિનિટો બાકી હતી. એમાં જીવન છે એટલે એમને તો એક બહુ મોટું દ્રષ્ટાંત પોતાના જીવનથી પૂરું પાય સુભાગ લાગ્યા. જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ, એટલા માટે કહે છે કે પૂર્વ પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઘણી ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે. જ્ઞાનીને પણ અજ્ઞાન ભાવે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવે છે. ઉદય આવે છે એ પ્રાય અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો આવે છે. અત્યારે જે બંધાય છે અલ્પ રાગનું દ્વેષ છે એ તો બીજા ભોગમાં આવે છે, એ બીજા ભોગમાં આવશે. કોક જ કર્મ એવું હોય છે કે જે આ જ ભોગમાં આવે, બાકી બીજા ભોગમાં મોટા ભાગના કર્મ. એટલે બહુ ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે ભિન્ન ભિન્ન જ્ઞાનીઓને જોવામાં આવે છે. પોતાની સાથે ઉદય નો પ્રસંગ હોય ત્યારે તો બહુ મુશ્કેલી ઊભી થાય. નાની થઈને મારા ઉપર ગુસ્સો કર્યો, નાની થઈને મને અન્યાય કર્યો, એની પાસે મૂડી કાંઈ નથી. મુમુક્ષુ જીવને પાસે હજી મૂડી કાંઈ નથી, બહુ દરિદ્ર અવસ્થામાં છે. એની જે સમજણની દરિદ્રતા છે એ ઘણી છે. એવી પરિસ્થિતિમાં સમાગમ થાય તો પણ ટકી રહેવું બહુ મુશ્કેલ હોય છે, બહુ મુશ્કેલ હોય છે. નાની થઈને પક્ષપાત કેમ કરે છે એમ લાગે, નાની છે ને પક્ષપાત કરતા દેખાય. ઠીક, નાની થઈને પક્ષપાત કરે આપણને ઠીક નથી લાગતી. શું હું તો મોટો ન્યાયાધીશ થઈ જાય એવું કહે, જ્ઞાનીની દશા તોડવાનો ન્યાયાધીશ પોતે થઈ જાય એવું કહે. એ બધા જાણે અજાણે સ્વચ્છંદના પરિણામ થઈ જાય છે. એટલે શ્રીમદજી એ બાબતમાં જરા વિશેષ વાત કરી. 14 બોલ લીધા છે એક જ વિષય. એટલે એમ કહે છે કે એવા બધા પૂર્વ પ્રારબ્ધના અનેક વિચિત્ર વિચિત્ર સંયોગોમાં પણ એની અંતરંગ દશા ની વિશ્વાસ, અંતરંગ દશાનું જ્ઞાન, અંતરંગ દશાની ઓળખ સમજણ, એ માટે ઘણી પાત્રતા હોય તો ઓળખાય છે, નહીતર ગડબડ થઈ જાય છે જીવના પરિણામમાં. અને ગમે તેવા વિચિત્ર પ્રારબ્ધના યોગમાં પણ ધર્માત્માની પરિણતિ અંદર કાંઈક જુદું જ કામ કરતી હોય છે. ધર્માત્માની જે પરિણતિ છે એ કોઈ બીજું જ કામ કરતી હોય છે. એટલે કે એ તો પોતાના આત્માને સાથે વળગીને રહી છે. પરમાત્માની અંતર પરિણતિ એના પરમાત્મા સાથે લપેટાઈને રહે છે. એનો વિષય તો એટલું પરમાત્મા જ રહે છે, નિર્દોષ પરમાત્મા એક જ એનો વિષય છે. બધાથી જ્ઞાનથી ચારિત્ર બધા ગુણથી અનંત ગુણની પરિણતિ છે. દ્રવ્યની પરિણતિ છે ને એટલે અનંત ગુણની પરિણતિ છે. એવું અંદરનું કાર્ય જુદું અને બહારનું કાર્ય પૂર્વ પ્રારબ્ધ અનુસાર હોય છે. અંતરની પાત્રતા એટલે આત્માની પાત્રતા, અંદરની યોગ્યતા હોય. બહારમાં દેખાય ન દેખાય બીજો વિષય છે. એટલે કોઈ બહારમાં સેવા કરતો હોય ને પાત્રતા ઓછી હોય, કોઈ સેવા ન કરતો હોય પાત્રતા વિશેષ હોય. ઠીક, કોઈ ક્ષેત્રથી નજીક હોય ને પાત્રતા ઓછી હોય, કોઈ ક્ષેત્રથી દૂર હોય ને પાત્રતા ઘણી હોય. તો એ અંતરની પાત્રતા છે. જેની પાત્રતા વધારે છે એની ભાવના તો સાનિધ્યમાં રહેવાની હોય છે, પણ કોઈ એવા જ પૂર્વ કર્મ ને હિસાબે એને એ જાતનો યોગ નથી બેસતો, ખૂબ લાંબા કાળે બેસે, 7-7 વર્ષ આવ્યા, 7 વર્ષ પહેલી વખત આવ્યા, બીજી વખત બીજો 7 વર્ષનો આત્રો પીડ્યો, 14 વર્ષે 2 વખત સ્વામગઢ આવી શક્યા છે. પાત્રતા કેવી? એક ભાવમાં ફેંસલો બોલાવે એવી ભૂકા કાઢે, એ અંતર પાત્રતાનો વિષય છે. પાત્રતાનો વિષય જરા ઊંડો છે અને બે ભેદમાં એ વેચાયેલો છે, બે પ્રકારમાં, એક બાહ્ય પાત્ર, એક ગર્ભિત પાત્રતા અને એક પ્રગટ પાત્રતા. કેટલાક જીવોને તો એમાં પાત્રતાના પરિણામ વ્યક્ત હોય એવું ન દેખાય, છતાં અંતર પાત્રતા હોય એક જ્ઞાની એના સાતિશય જ્ઞાન જાણે, જ્ઞાન દર્શનમાં એનો વિષય લીધો છે. બીજા પ્રકરણ બહારથી નહીં દેખાય કે આ જીવ પાત્ર છે, પણ એના સાથે સાથે જ્ઞાનમાં આવી ગયું કે કોઈ રૂડો જીવ છે. ગુરુદેવના આવા શબ્દો રહે, આ કોઈ રૂડો જીવ છે એમ કે શું કે પાત્રતાને એવા કાઠિયાવાડી શબ્દોમાંથી બોલતા હતા, આ કોઈ રૂડો જીવ છે એમ કે. ખ્યાલ આવ્યો 2023 વર્ષે. ગુરુદેવે પ્રસિદ્ધ કર્યું, ગુરુદેવે પ્રસિદ્ધ કર્યું આ પુસ્તક પ્રકાશન પછી જે પ્રસિદ્ધ કર્યું પછી 17 વર્ષ એમની દશા રહી છે. 2020માં દેહાંત છે, 2003માં એ પહેલા વહેલા આવ્યા છે, 2002માં 18 વર્ષ દશા રહી છે, 2002માં આવ્યા છે, 2020માં દેહ છે, 2023માં પુસ્તક પ્રકાશિત થયું છે, બસ પછી બધાને ખ્યાલ આવ્યા છે. 22 વર્ષ 21-22 વર્ષ એમને તો બહાર આવવું જ નહોતું બિલકુલ. સંયોગ દ્રષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય, શું કહે છે કે ધર્માત્માની અંતર પરિણતિ કોઈ જુદું કામ કરતી હોય છે. સંયોગની દ્રષ્ટિએ સંયોગને ભેળવીને જુએ, સંયોગને અનુસાર થતા તે વિકલ્પો અને પરિણામ છે એને સાથે રાખીને જુએ, મુખ્ય કરીને જુએ તો સ્વભાવ ન સમજાય, સ્વાભાવિક પરિણતિ સમજાતી નથી. સ્વભાવ સંયોગથી પરચિત છે, જ્ઞાનીની પરિણતિ પણ સંયોગથી પરચિત છે. સંયોગથી સ્વભાવ ન સમજાય તો સંયોગ દ્રષ્ટિથી જ્ઞાનીની પરિણતિ પણ ન સમજાય. અંતર પરિણતિ ઓળખે એને જ્ઞાનીના વિકલ્પો અને ઉદય ભાવો એટલા બધા ગૌણ થઈ જાય છે કે એક જ વાત જોવે છે કે એમનો વિકલ્પ છે ને કાંઈક એમાં કુદરતી શક્તિ દર્શે, અનુસરણ કરવા સિવાય બીજો ધર્મ નથી. કોઈ વાર માણસને આમ કેમ બુદ્ધિ એને સાથ ન દે, બુદ્ધિમાં વાત બેસે ને એવી હોય, આમ કેમ થાય? પણ જેણે જ્ઞાનીને અંતરંગ પરિણતિ ઓળખી છે એ સરેન્ડર થાય છે કે એ તો કોઈ કુદરતી કાંઈક એમ જ થવા યોગ્ય હશે ને, નહીંતર એમને કેમ એવું નીકળતા એમ. માટે કુદરતી એ જ બરાબર હશે, કુદરત એમ જ ઈચ્છતી હશે પોતે, એ વિષય ઉપર બીજો તર્ક વિતર્ક નથી કરતો. એક જ પોસ્ટકાર્ડ લખ્યો છે, ત્રણ લીટીનો, બહુ સરસ વાત લખી છે, મોક્ષણ માટે લખી છે. 24 વર્ષમાં શરૂઆતમાં એ વાત લખી છે. જે મહાપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, કથન ન લીધું આચરણ લઈ લીધું. જે મહાપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવા મહાત્મા પ્રાપ્ત થયે, સમાગમ થયે, નિસંદેહપણે ન જ વર્તી શકાય છે. નિસંદેહતા ન થતી હોય એમ થાય કે આમ કેમ બોલે છે, આમ કેમ વર્તે છે, આમ કેમ કરે છે, એવું થયા કરતું હોય તો નિસંદેહપણે ન જ વર્તી શકાતું હોય, ન વર્તી શકાય તેવું થતું હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, તો પછી મુમુક્ષુએ શું કરવું, આ વાર્તા સમજવા જેવી છે, આ વિષય સમજવા જેવો છે. કાગળ માગળ નથી લખતા કઈ, લિખિતન અપ્રગટ સત, લિખિતન કોણ, અપ્રગટ સત, મારી પ્રસિદ્ધિ નથી, સત પ્રગટ થઈ ગયું છે પણ હું અપ્રગટ સત તરીકે આ કહી શકું છું. સવા બે લીટી એક પોસ્ટકાર્ડમાં લખીને પોસ્ટકાર્ડ છોડી દીધું છું, જવાબ આપ્યો છે કે નથી આપ્યો, ઉપર તબકે મારતા એમ લાગે કે આનો જવાબ શું, પણ મુમુક્ષુએ તો પછી કેવી દ્રષ્ટિ રાખવી, કેવી રીતે વર્તવું, આ વાર્તા સમજવા જેવી છે એમ કહ્યું તો શું સમજવું, પણ આપણે કઈ કીધું તો નહીં કે ના કીધું છે, પહેલા કીધું છે ને પછી વાત કરી છે. અમારામાં એનો જવાબ છે કે જે મહાપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે, આ તો કહી દીધું તને, પછી તર્ક ઉઠાવ્યો છે. માન્ય કરવા યોગ્ય નથી લખ્યું, હળવો શબ્દ નથી વાપર્યો, વંદન કરવા યોગ્ય છે. સમીપ દ્રષ્ટિ કોની વાત, તો સવાલ જ ક્યાં છે, એ તો મુમુક્ષુ ની વાત કરી છે ને, એ તો મુમુક્ષુ અત્યારે તો ક્યાં છે, મુનિ તો પોતે ક્યાંય જોતા નથી. જુએ છે કે સમ્યક દ્રષ્ટિ નથી, આ કરોડો મનુષ્યમાં કોઈ સમ્યક દ્રષ્ટિ નથી, એમના કાળમાં કોણ હતો, 6 વર્ષ પહેલા કોઈ હતું નહીં, પ્રગટ પણ તો કોઈ હતું નહીં. મને તો પ્રશ્ન ક્યારે સમ્યક દ્રષ્ટિ કોઈ બીજો નહોતો એમ કહી તો ચાલે, 1947 સાલ છે, 97 વર્ષ પહેલાં, 98 વર્ષ થયા, 45 ચાલે, 98 વર્ષ થયા કાગળ. એ બધા ખરા દીપચંદજી, પણ એ દીપચંદજીને 200-150 વર્ષ થયા. દીપચંદજી, ટોડરમલજી, ભૂતચંદજી, ભૈયા ભગવતીદાસજી, બનારસીદાસજી, આ બધા જ્ઞાની, એમાં કાંઈ પ્રશ્ન નથી. પણ એ બધા 150થી માંડીને 200-250 વર્ષ છે. છેલ્લા સૈકામાં શ્રીમદજી સિવાય કોઈ પ્રસિદ્ધ પણ જાણવામાં નથી આવતા. Thank you. આગળ દર્શન મૂલો ધમોમાં એટલે એમાંથી ઘણી વાતો આવશે. આ દર્શન મૂલો એ બીજું કાંઈ શોધમાં સંયોગ દ્રષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય. ધર્મીની દ્રષ્ટિ સંયોગ ઉપર નહીં, પણ આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ શું છે તેના ઉપર હોય છે. પરમાત્માની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર છે, એની દ્રષ્ટિ આત્મા ઉપર છે, એની દ્રષ્ટિ સંયોગ ઉપર નથી. એ બધા સંયોગના કાર્યો જાણે કે અણ ઉપયોગે થઈ રહ્યા હોય એવી રીતે થયા કરે છે. એટલે સંયોગ પ્રત્યેના પરિણામ એમના દુખા છે, એમના પરિણામમાં ચિકાશ આવતી નથી. કેમ કે જે સંયોગો પોતાના હિત અર્થે નક્કામાં છે, કઈ કામમાં આવતા નથી, સંયોગો કામમાં આવે છે. કામ તો પોતાનો ભાવ કામમાં આવે છે હિત થવામાં, કોઈ સંયોગો હિત થવામાં કામમાં આવતા નથી. જે વ્યર્થ છે એની પાછળ શું શક્તિ ખરેખર, એટલે જ્ઞાની જે સંયોગ દ્રષ્ટિ નથી એના ઉપર એ પોતાની શક્તિ ખર્ચ કરતા નથી. આત્મા ઉપર દ્રષ્ટિ છે, સર્વસ્વ એનું આત્મા છે, એને જાળવવો, એને સંભાળવો, એને બચાવવો, એનું જતન કરવું, રત્ન આત્મા એવું છે, એને ખોવા માંગતા નથી. એવી દ્રષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક જીવન અંતરની દૃષ્ટિથી સમજાય એવું છે, બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી. કેમ કે એનો કોઈ નિયમ જ નથી, ચારે ગતિમાં સમય પ્રસન્ન હોય, તિર્યંચ હોય તો એને યોગ્ય સંયોગો હોય, એને યોગ્ય પરિણામ હોય, નારકી હોય તો એને યોગ્ય સંયોગો હોય, એને યોગ્ય પરિણામ હોય. કોઈ મારે પહેલી નારકીમાં પરમાત્મા મારે રાડ પાડે, સમ્યક દ્રષ્ટિ હોય એને રાડ પાડે, માથામાં અથડો મારે અને માથાના ફૂરચે ફૂરચા બોલાવી દે એવો અથડો મારે, રાડ પાડે કેવી રીતે માપશે? કોઈ નિયમ નથી, બહારના આવા જ સંયોગો હોય તો જ્ઞાની હોય ને આવા સંયોગો ન હોય તો જ્ઞાની ન હોય, તો એનો નિયમ તો છે. દેવલોકમાં 32 લાખ વિમાનનો સ્વામી થઈને બેઠો હોય, એટલા પુણ્ય જોર કરતા હોય, વૈરાગ ક્યાં છે? આમાં આને વૈરાગ ક્યાં છે? ઇન્દ્રાણીઓ સિંહાસન હોય, રત્ન એટલા આભૂષણ પહેર્યા હોય, એવા શરીર સુંદર હોય, વૈરાગ ક્યાં છે? નાની છે ને વૈરાગ નથી, એક તપ એક ભવતારી છે, સૌ ધર્મ એકાવતારી છે, મનુષ્ય છેલ્લો ભાવ છે, મનુષ્ય ભાવ ચરમ શરીર છે, વૈરાગ ક્યાંય દેખાય? કોઈ બહાર નિયમ નહીં હોવાથી અને બધા પૂર્વ કર્મ કૃત ભાવો કર્મ ઉદયમાં આવતા હોવાથી એનાથી કોઈ રીતે ઓળખી શકાતા નથી. શ્રીમંદિરની શૈલી બી આવી છે કે જ્ઞાનીના પરિણામ જુઓ તો એમની એક મૂળ દશાના પરિણામ છે, જેને જ્ઞાન દશા કહેવામાં આવે છે, એવી મૂળ દશાના એક પરિણામ છે અને બીજી ઉત્તર દશાના પર મૂળ ને ઉત્તર બીજી ઉત્તર દશાના મૂળ દશાના જે પરિણામ છે એનાથી જો જ્ઞાની ઓળખાય તો એ જીવ ભૂલો ન પડે, એને ક્યારે પણ શંકા ન પડે, ક્યારે ભૂલો ન પડે, ક્યારે એ વિપર્યાસમાં ના આવે. માત્ર ઉત્તર દશામાં જોનારા છે એ ભૂલા પડી જાય છે. ઉત્તર દશા એટલે આ કર્મોદય સાથે ચાલતા પરિણામ ઉદય ભાવ છે, અંતર પરિણતિ થઈ ગઈ છે એ મૂળ દશા છે, ઉદયથી છૂટી પડી ગયેલી દશા છે, અનુદય દશા છે, ઉદય સાથે એને સંબંધ નથી થાય, એ મૂળ દશા છે. એ જો ઓળખાય જેને ક્યાંય ભૂલ પડવાનો સવાલ નથી. એક માણસને એમ ખબર પડે કે આ લાખો રૂપિયા આપી દે ઉધાર માણસ છે, એને ક્યાંક 5 રૂપિયા નો નોંધાવ્યા હોય તો પછી એનામાં શંકા ન કરવી જોઈએ. જો એની ઉદારતાનો ખ્યાલ હોય તો કારણ છે, એની ઉદારતાનો ખ્યાલ છે. એમ જેના પુરુષાર્થનો ખ્યાલ છે, એની મૂળ દશાથી જેનો પુરુષાર્થ શ્રદ્ધા જ્ઞાનથી સિદ્ધપદને જેને ધારણ કર્યું છે પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં, એની કોઈ જગ્યાએ ક્યાંય રાગ દ્વેષ દેખાય નગણ્ય ગણીને કાઢી નાખે છે, એમાં કાંઈ નથી. છે હોય થોડું કુદરતી વાત છે, એનો કાંઈ નહીં, એ કાંઈ જ નથી એમ ગણીને ચાલે. મુખ્ય ભાગ ભજવે છે એમનો પુરુષાર્થ. બહારમાં રાગ દ્વેષ વર્તે છે તે વખતે પણ પુરુષાર્થ રહિત દશા નથી થઈ, આ બહુ મોટી વાત છે. અને એને જોઈને બીજા સમયક દ્રષ્ટિઓ પણ નમી પડે છે, તો મોક્ષ નમી પડે એમાં.